તારીખ 8/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલનરૂપ અનેકાંતના વિષયમાં પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
દ્રવ અને પર્યાય વચ્ચેના સંતુલનનો વિષય છે. દ્રવ એટલે અહીંયા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય શબ્દ શાસ્ત્રમાં બે અર્થમાં વપરાય છે. એક પ્રમાણના વિષયભૂત પદાર્થ, જેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારેનો સમાવેશ થાય છે. ઉત્પાદ્ય ધ્રુવ ત્રણેય સમાઈ જાય છે, એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. ઉત્પાદ્ય ધ્રુવ યુક્તમ સત સત દ્રવ્ય લક્ષણમ એમ કરીને અંબા સ્વામીનું સૂત્ર છે, એને પણ દ્રવ્ય કહે છે. અને ત્રિકાળ શક્તિઓના સમૂહ સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે એકરૂપ, એને પણ દ્રવ્યનો મોટો અંશ જાણીને છે અંશે, દ્રવ્યનો અંશ પણ એ મહાઅંશ છે એટલે એને દ્રવ્ય કહે છે. અને ઉત્પાદ્યવાળા ભાવને પર્યાય કહે છે. એ દ્રવ્ય પર્યાયની અહીંયા વાત છે. એટલે ત્યાંથી શરૂઆત એમ કરી છે કે દ્રવ્ય સ્વભાવનું અવલંબન, દ્રવ્યનું અવલંબન કહેવાને બદલે દ્રવ્ય સ્વભાવનું અવલંબન, દ્રવ્ય સ્વભાવનું જોર ઉત્પન્ન થતા આવે છે. અંતર અવલંબન જે સમ્યક દર્શનનો, સમ્યક જ્ઞાનનો, સમ્યક ચારિત્રનો વિષય છે, અવલંબનભૂત વિષય છે, એ દ્રવ્ય સ્વભાવ છે. અને પુરુષાર્થનું જોર, હું આવો દ્રવ્ય સ્વભાવી છું એમ જ્ઞાનમાં આવતા એના ઉપર હું પણ આનું જોર આવે છે ત્યારે અવલંબન થાય છે. જણાય ત્યારે અવલંબન થાય છે એને, પણ જણાય અને જાણતા પુરુષાર્થ થાય ત્યારે અવલંબન આવે છે. જણાય છે તો ભાવભાષણના કાળમાં પણ જણાય છે, પણ અનુભવ આવતા એટલો સમય લાગે છે. એનું કારણ કે જાણ્યા પછી જે પુરુષાર્થ ઉત્પન્ન થયો એ પુરુષાર્થ પણ પર્યાપ્ત માત્રામાં થાય ત્યારે એનો અભેદ અવલંબન થાય છે. ત્યાં સુધી જાણવું થાય છે તો પણ અવલંબન થવાનું જે કારણ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ એમાં પણ જોઈતો પુરુષાર્થ, પૂરતો પુરુષાર્થ, પર્યાપ્ત પુરુષાર્થ ત્યારે અવલંબન થાય છે. એટલે જ્ઞાન અને પુરુષાર્થનું સાથેનું કાર્ય, સામૂહિક કાર્ય, એમાં દ્રવ્ય સ્વભાવનું અવલંબન છે અથવા સ્વાનુભવ છે. આમ જોર દેવાનું છે દ્રવ્યના સ્વભાવ ઉપર. એ પુરુષાર્થ છે, હા, એના ઉપર એકદમ ભીંસ આવે છે, ભીંસ આવે છે. જેમ વેદનામાં વેદનાની ભીંસ આવે છે. વેદના એક વાત છે, ઓછી વધતી માત્રા એની હોય છે, પણ ભીંસ આવે છે તો કોઈને ઓછી વેદના વેદનામની ભીંસ આવે છે, કોઈને વધારે વેદનામાં ભીંસ આવે છે. એમ એના ઉપર મને થાય છે એમ છે, ત્યાં વેદનામાં શું થાય છે, આ મને થાય છે, એમાં મારું આવું સ્વરૂપ છે એમ એના ઉપર ભીંસ આવે છે, એનું નામ પુરુષાર્થ છે. ભીંસ કહો, જોર કહો, વજન કહો, એને સંવેગ કહો. શાસ્ત્રની પરિભાષામાં એને સંવેગ કહેવામાં આવે છે. વેગ પુરુષાર્થ છે, એ વેગવંત છે, એમાં એક જાતનો વેગ ઊભો થાય છે. સમ્યક પ્રકારે સ્વાભિમુખ એનો વેગ હોવાથી એને સંવેગ કહેવામાં આવે છે. વિકલ્પમાં જોર કરતા રાગનું જોર વધે. વિકલ્પ રાગરૂપ હોવાથી વિકલ્પમાં જોર આવે તો રાગનું જોર વધે, અહીંયા જ્ઞાનનો વિષય જે છે, જ્ઞાનની પર્યાય ઉપર પણ અહીંયા જોર નથી. જ્ઞાનનો વિષય જે દ્રવ્ય સ્વભાવ છે પરમાત્મા, એના ઉપર જોર જાય છે, જ્ઞાનની પર્યાય ઉપર નહીં. જ્ઞાન તો વિષય છે, એના વિષય ઉપર જોર જાય છે. પણ જ્ઞાનમાં ન આવે ને જોર ક્યાંથી જાય? માટે જ્ઞાન કારણ છે અને પુરુષાર્થ એનું કાર્ય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે બે ગુણમાં કારણ કાર્યનો ઉપચાર થાય છે. એમ દ્રવ્ય સ્વભાવનું અવલંબન હોવા છતાં પણ વેદન પર્યાયનું હોય છે, એટલે કે વેદન દ્રવ્ય સ્વભાવનું નથી હોતું, વેદન પર્યાયનું હોય છે. અને પર્યાયનું વેદન હોય છે, પર્યાયમાં અપૂર્વ આનંદ પ્રથમ પ્રગટ થાય છે. કોઈ કાળે ભૂતકાળમાં અનંતકાળમાં નહીં થયેલો એવો આનંદ અને શાંતિ ઉત્પન્ન થાય છે, તો પણ એના ઉપર અવલંબન આવતું નથી, એનું જોર આવતું નથી. એનું જોર નથી આવતું, એના ઉપર જોર નથી આવતું. આ એક બે ભાવો વચ્ચેના સંતુલનનો વિષય છે. જો દ્રવ્ય સ્વભાવ ઉપર જોર કરે અને એમાં સ્વસંવેદન ન પ્રગટ થાય, તો એમ સમજવું ઘટે છે કે એ વિકલ્પનું જોર છે, જ્ઞાનનું જોર નથી. જ્ઞાનને અનુસરતું જો જોર હોય, કેમ કે રાગને અનુસરતો પુરુષાર્થ છે, એ રાગ વૃદ્ધિ કરશે. જ્ઞાનને અનુસરતો પુરુષાર્થ જ્ઞાનના સ્વસંવેદનને, જ્ઞાન વૃદ્ધિ કરીને સ્વસંવેદનને ઉત્પન્ન કરશે. કેમ કે પુરુષાર્થ છે એ કોને અનુસરે છે એના ઉપર કાર્યની નિષ્પત્તિ છે, એનું કાર્યનું ફળ એ રીતે આવશે. તો એ રીતે પણ કોઈ જોર દે છે, દ્રવ્ય સ્વભાવ ઉપર વિકલ્પથી જોર દે છે. અને બારમાં તો વિકલ્પ દેખાય છે, જ્ઞાન નથી દેખાતું. અંતર્જ્ઞાન છે કે નહીં એ બીજો વિષય છે, વિકલ્પ તો બંનેનો વિકલ્પ છે. જેને જ્ઞાન છે એને પણ અભેદતા ન થાય ત્યાં સુધી વિકલ્પ છે, ભેદ વિકલ્પ છે. અને જેને જ્ઞાન નથી એને પણ ભેદ વિકલ્પ છે. તો વિકલ્પ સરખો દેખાય પણ બંને સરખા નથી. એક રાગને ઉપર જોર દે છે, એક સ્વભાવ ઉપર જોર દે છે. બેની વાત જુદી જુદી છે. એક રાગને અનુસરે છે, એક જ્ઞાનને અનુસરે છે. વિકલ્પમાં સ્વભાવનું જોર આવે તો યથાર્થ છે કે નહીં કે અયથાર્થ છે, એ તો વિચાર કરવો જ રહ્યો. દરેક પ્રકારમાં યથાર્થતા અને અયથાર્થતા તો સમજવી જ રહી, કેમ કે બંને પ્રકાર બને છે. 11 અને 9 પૂર્વના શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર અધ્યયન પાછળ પણ અયથાર્થ હોય તો અયથાર્થતા ઊભી થાય છે. તો યથાર્થતા છે કે અયથાર્થતા છે એ વાત સમજમાં ન હોય તો પોતે પોતાને ખોટે રસ્તે હોવા છતાં સાચે રસ્તે છે એવું માનીને આગળ વધશે. પણ એનું પરિણામ જે લાવવું છે, આવવું જોઈએ, તે નહીં આવે. ખોટી નોટને સાચી નોટ માની લઈએ, કલાઈને ચાંદી માની લઈએ, એથી કાંઈ એની કિંમત વધી નથી જતી, તેમ એ કામમાં આવતી નથી એ કિંમત. અને ચાંદી ઉપર ભલે સિક્કો ન લગાવ્યો હોય, મોર ન મારી હોય ચાંદીનો રૂપિયાની, તો પણ ચાંદીની કિંમત ચાલી જતી નથી. એની તો જે કિંમત છે એ તો પોતાથી સ્વયંથી છે, કાંઈ સિક્કો લગાવવાથી કિંમત નથી એની. જેથી 1 રૂપિયે તોલો ચાંદી હતી અને રૂપિયાની રૂપિયા ભાર ચાંદીનો સિક્કો બનતો હતો, કેમ કે ગવર્મેન્ટે જોયું કે આમાં બીજું કાંઈ હવે વાંધો નથી, રૂપિયાની રૂપિયા ભાર ચાંદી મળતી હોય અને એનો સિક્કો બનાવો તો એની કિંમત પણ બરાબર છે. પણ એવી રૂપિયા ભાર ચાંદી ઉપર સિક્કો ન માર્યો હોય તો એની એટલી જ કિંમત, 1 રૂપિયા જેટલી જ કિંમત છે, ઓછી કિંમત કાંઈ નથી આવતી. અત્યારે તો 60-70 રૂપિયા આવે છે. એટલે એનો અર્થ શું છે કે યથાર્થતાની કિંમત છે યથાર્થને યથાર્થતા માની લેવાથી એની કોઈ કિંમત થઈ જાય છે એવું નથી. તેમ અયથાર્થ જ્ઞાન શ્રદ્ધાન પુરુષાર્થ હોય, અને ઘણા લોકો એને યથાર્થ માને, પોતે માને એમને બીજાઓ પણ ઘણા માને, માટે એની કિંમત વધી છે એમ પણ નથી. કેમ કે એની કિંમત તો શાંતિને લાવે, આનંદને લાવે, સ્વરૂપના સુખને ઉત્પન્ન કરે, એમ એમાં એની કિંમતનો વપરાશ છે. ઘણા બહુમાન આપે એના ઉપર એની કિંમતનો આંક નથી ને વપરાશ નથી, એમ છે ખરેખર. હા, અયથાર્થ પણ એમ જ થાય છે. પરલક્ષી જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ જાણે કે આત્મા સિદ્ધ સમાન અનંત ગુણનો પિંડ છે, અંતરમાં આત્મ સ્વરૂપ છે એ સિદ્ધ સમાન અનંત ગુણનો પિંડ છે અને અનંત સામર્થ્ય ધરાવે છે, આવું જાણવું એ કાંઈ અઘરી વાત નથી. હવે જાણવામાં જાણવામાં ફેર શું છે કે એક સન્મુખ થઈને જાણે છે અને એક પરલક્ષમાં રહીને જાણે છે, એક સ્વલક્ષમાં આવીને જાણે છે. તો પરલક્ષી જ્ઞાન 11 અંગ 9 પૂર્વ પર્યંતનું, એમાં આ બધું આવી જાય કે હું આત્મા છું, પરિપૂર્ણ શુદ્ધ છું, અનંત સામર્થવાન છું, અનંત ગુણવાન છું, અને એનું જોર આવે એ વિકલ્પ ઉપર આવે. પછી એમાં સ્વભાવ તો લક્ષમાં નથી એટલે એને પદાર્થ દર્શન તો નથી એટલે એનું જોર આવે છે એ વિકલ્પમાં આવે છે. જેને સન્મુખ થઈને યથાર્થ લક્ષ થાય છે એટલે જ્ઞાન લક્ષણના આધારે લક્ષિત થાય છે આત્મા, ત્યારે એનું જોર સ્વભાવ ઉપર આવે છે. એ સ્વભાવ ઉપરના જોરને લઈને સ્વાનુભવ ઉત્પન્ન થાય છે, વિકલ્પ ઉપરના જોરને લઈને વિકલ્પ વૃદ્ધિગત થાય છે. રાગ વધે છે ત્યાં, ઘટતો નથી, અહીંયા રાગ ઘટી જાય છે, તૂટી જાય છે. અહીંયા તો બે વચ્ચે શું ભાવ ભેદ છે એમ લીધું છે કે પર્યાયમાં શાંતિ અને આનંદનું વેદન હોય તો એના ઉપર જોર નથી, અને સ્વભાવમાં વેદન નહીં હોવા છતાં અવલંબન અને જોર એના ઉપર આવે છે. આમ પરિણામ બે પ્રકારના એક સાથે બે વિષય ઉપર રહે ત્યારે એ દ્રવ્ય પર્યાય સંબંધિત સંતુલન જળવાય છે. એમાં કાંઈક ફેર પડે એટલે બેલેન્સ ગુમાવીને, જેમ કોઈ માણસ બેલેન્સ ગુમાવે બે પગે ચાલતા પણ તો હેઠો પડી જાય છે ચાલતા ચાલતા, કે કેમ છે ભાઈ સમતુલા ન જળવાણી માટે પડી જવાનું, એમ અહીંયા માર્ગથી પડી જાય છે, આભાસી થઈ જાય છે, કાં નિશ્ચયાભાસી થાય છે, કાં વ્યવહારાભાસી થાય છે, કાં ઉભ્યાભાસી થાય છે, અને એ ઉન માર્ગે ચાલ્યો જાય છે. આભાસ કહો કે ગ્રહિત મિથ્યાત કહો, આભાસ છે એ જરા હળવો શબ્દ છે, ગ્રહિત મિથ્યાત્વ છે એ જરા કઠોર શબ્દ છે. પણ પાત્રતાવાળાને માટે એને કાંઈ મુશ્કેલી નથી કઠોર વચનની, કોઈ એ તો સમજે છે કે પોતાની ભૂલ જરા પણ ન રહે એના માટે કઠોર વચન કહેવામાં આવે તો પણ તે આદરણીય છે. એને પાત્રતા ઓછી હોય તો જરા સંભાળવો પડે, કઠોર વચન કહેતા એ દૂર થઈ જાય આ વિષયથી. એટલા માટે જ્યાં જરૂર લાગે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રથમ ચતુર્થ ગુણ સ્થાને પર્યાયમાં અપૂર્વ આનંદ વેદાય છે, એટલે પહેલાં પૂર્વે નહીં વેદાયેલો એવો વચનાતીત, જેને વચનથી અને મનથી અચિંત્ય ચિંતવી ન શકાય એવો મનાતીત આનંદ ચતુર્થ ગુણ સ્થાને પહેલો વહેલો ઉત્પન્ન થાય છે. એવો અપૂર્વ આનંદ ઉત્પન્ન થવા છતાં પણ તે આનંદ આદિ પર્યાયની મુખ્યતા થતી નથી. જેની મુખ્યતા થાય એનું અવલંબન આવે. માણસને તો એક સારી નવી ચીજ ખાવા મળે તો એની મુખ્યતા થઈ જાય છે, એક નવી સારી ચીજ જાણવા મળે જોવા મળે તો એની મુખ્યતા થઈ જાય છે. પંચેન્દ્રિયના વિષયમાં કોઈ પણ પદાર્થ કોઈ વિશેષતાવાળો અનુભવમાં આવે ત્યારે એને વિશેષતા લાગે છે, એની મુખ્યતા આવી જાય છે, એનું જોર આવી જાય છે, એનું બળ આવી જાય છે. દરિદ્રો હોય ને પૈસા થાય તો હું તો પૈસાવાળો છું એમ થઈ જાય છે ને માણસને. તો અહીંયા તો કહે છે કે સાક્ષાત આનંદ પ્રગટે, અતિન્દ્રિય આનંદ પ્રગટે, તો પણ એના એવા આનંદ વાળો એમ મુખ્યતા નથી થતી. ફુગાની જીવ લીધું છે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, એમણે શું શેના ઉપરથી એ વાત કરી કે સોનગઢમાં જોયું કે લોકો આવે છે ચર્ચામાં, એમાં સમ્યક દર્શનની મહિમા અહીંયા ઘણી છે, બધાને ગુરુદેવ પણ સમ્યક દર્શનનો મહિમા કરે છે, શાસ્ત્રો પણ કરે છે, એટલે પોતાના સંબંધી કંઈક ખ્યાલ આવી ગયો લાગે છે એમ સમજીને જોયું કે લોકો માનથી સાંભળવા, નવા માણસને સાંભળવા ક્યારે બેસે, ઓળખાણે ન હોય અને એને સાંભળવા બેસે, તો ખ્યાલ તો આવી ગયો. સમ્યક દર્શન સંબંધી પ્રશ્નો આવવા મળ્યા એટલે એમણે વાતને ફેરવી તોડી કે પર્યાય છે એ વજન દેવાનું, મુખ્યતા દેવાનું, તત્વ વિષય નથી, તત્વ નથી. એટલે કહ્યું સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, અઢી દ્વીપ કે બાર અભી અસંખ્ય સમ્યક દ્રષ્ટિ મોજુદ હૈ, અત્યારે છે આ સમયે છે. અઢી દ્વીપની બહાર એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, એમાં જે જળચર પ્રાણીઓ છે એમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ છે, પંચમ ગુણ સ્થાન સુધી જાય છે. મનુષ્ય થઈને સમ્યક દર્શન ન પ્રાપ્ત કરે તો એને શરમાવા જેવો વિષય છે કે તિર્યંચ પામે અને તું આવો ચતુર. ચતુર એટલા માટે કે બધે ડાપણ કરે, જ્યાં એને ખબર પડે ત્યાં પણ કરે, ન ખબર પડે ત્યાં પણ કરે, અને સમ્યક દર્શન નથી, તિર્યંચને થાય ને તને નથી, આ વિષય ઉપર એને વિચાર કરવો જોઈએ. એટલે કે સમ્યક દર્શન એ એક પર્યાય છે, જોર તો દ્રવ સ્વભાવ ઉપર દેવા જેવું છે, સમ્યક દર્શન ઉપર વજન દેવા જેવું નથી. સમ્યક દર્શનનો મહિમા તો એ કારણથી કર્યો છે કે જે સમ્યક દર્શન જે દ્રવ સ્વભાવની સેવા કરે છે એ કેટલું તત્વ મહાન હશે એ બતાવવા માટે એનો મહિમા કર્યો છે. કે રાજાનો સેવક કરોડપતિ અબજોપતિ હોય તો એના રાજા પાસે સંપત્તિ કેટલી, નહીં કે એ સેવકની મહિમા કરવી છે, સેવક દ્વારા રાજાની મહિમા કરવી છે. પછી એવી રીતે એ તો ચેતન છે પણ જળની મહિમા કરે કે ભાઈ એની રાજધાનીમાં આવા તો રસ્તા છે, રસ્તા ઉપર આવી આવી ચીજો છે, કિંમતી ચીજો રસ્તા ઉપર રેડી રાખવામાં આવે છે, અથવા એટલે કે કોઈ લૂંટાઈ જાય ચોરાઈ જાય તો રાજાની સંપત્તિને કાંઈ અસર થતી નથી. એમ રાજાની સંપત્તિ બતાવી હોય ત્યારે શહેરની સંપત્તિ બતાવીને રાજાની સંપત્તિ બતાવવામાં આવે છે. એમ સમ્યક દ્રષ્ટિના લૌકિક ગુણોની પણ બહુમાન કરવામાં આવે છે. સમ્યક દર્શન તો છે પણ વૈરાગ બહારમાં ઘણો છે, નહીંતર કોઈ રાજા હોય કોઈ શેઠિયા હોય એવા પણ સમ્યક દ્રષ્ટિ હોય, જે એના પોતાના ધોરણના સ્ટાન્ડર્ડના પ્રમાણમાં એની રહેનસહેન હોય. રાજા તો રાજાની રીતે રહે, એ કંઈ સિંહાસન ઉપર કપડાને થીગડા મારીને ચીંથરેહાલ દશામાં ન બેઠા હોય, છતાં કોઈ સમ્યક દ્રષ્ટિ હોય, સંપન્ન હોય અને વૈરાગી બહારમાં હોય તો એનો પણ લૌકિક રીતે પણ મહિમા કરવામાં આવે. સરળતા હોય તો સરળતાનો મહિમા કરવામાં આવે, શાંત હોય, પ્રકૃતિમાં ઉગ્રતા ન હોય, ઘણી શાંતતા હોય તો શાંતિનો પણ મહિમા કરવામાં આવે. પૂજ્યબેન શ્રીની બાબતમાં કહે ને નાનપણથી જ એવા શાંત હતા, બચપણથી પણ એટલા જ શાંત હતા, જ્ઞાન થયા પછી શાંતિ, અંદરની શાંતિ વધતા બહારમાં શાંતિ દેખાય તો સ્વાભાવિક વાત છે, પણ પ્રકૃતિગત રીતે જ શાંત હતા. એ ઉગ્રતાથી ક્યારેય કોઈને સાથે કામ પાડ્યું હોય એવું એમના જીવનમાં નથી. નદીએ પાણી ભરવા જાય તો છેલ્લા ઉભા રહે, ભરી લેવા જોઈએ બીજાને, આપણે છેલ્લે ભરશું, નહીંતર માથા ભારે હોય તો ધક્કો મારીને બેડું મૂકી દે. મારે કામ છે, મોડું થાય છે, પાછળથી ભરજો તો મને પહેલાં ભરી લેવા દે, નહીંતર થશે ઝઘડો. આપણે બને છે કે નહીં? તો એ જે લૌકિક ગુણોની પણ પ્રશંસા કરવામાં આવે છે એનું કારણ એના અલૌકિક ગુણો અને અલૌકિક ગુણવંત ઉપર એનું જે ધ્યાન છે, વજન છે, એ કારણ છે. પ્રથમ ચતુર્થ ગુણ સ્થાને પર્યાયમાં અપૂર્વ આનંદ વિદાય છે, એટલે પર્યાયોની મુખ્યતા ભિન્ન ભિન્ન રીતે થાય છે તો પણ તે આનંદ આદિ પર્યાયની મુખ્યતા સમ્યક દ્રષ્ટિને પોતાને થતી નથી. બીજા ભલે ગમે એટલું બહુમાન કરે પણ પોતે સમ્યક દ્રષ્ટિનું એક આ લક્ષણ લીધું છે બનારસી દાસનું, કે સમ્યક દ્રષ્ટિ અંદરમાં એમ જાણે છે કે અરે મને મારું પરિપૂર્ણ નિર્દોષ, પૂર્ણ નિર્દોષ સિદ્ધપદ મને મારું છે એમ અનુભવમાં આવ્યું છે, એવું મારા જ્ઞાનમાં ને લક્ષમાં વર્તે છે. અને મારી અવસ્થામાં આ અવિરત સુધી અવિરતપણાની એટલે કોઈ પણ જાતનો ત્યાગ ન હોય, અત્યાગ દશાના જે દોષ છે એ બધા ઊભા છે. આ એક ખેદનો વિષય છે. એટલે સમ્યક દ્રષ્ટિ હંમેશા પોતાના દોષનો ખેદ કરે છે. શું? અને કોઈ વાર અત્યંત ખેદ કરે છે. શું? બહુ સારો ટુકડો છે શ્રીમદજીમાં પાછળ છે. ચારસો ને ચૌદ નંબરનો પત્ર છે. જે કાંઈ પણ ઉપાધિ કરાય છે તે કાંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. શું કહે છે? આ એમનું અંતરંગ જીવન છે. આના ઉપરથી થોડો વિચાર આવ્યો, કાલે વાત કરી હતી ને, પછી વાંચન પછી થોડું વિચારશું. જે કાંઈ ઉપાધિ કરાય છે તે કાંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. અમને મમત્વ રહ્યું છે કુટુંબ ઉપર કે આ દેહ ઉપર, એટલા માટે આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ, દુકાને બેઠા છીએ ને વેપાર ધંધો કરીએ છીએ, એ કારણ નથી. જે મિથ્યાત્વ અવસ્થામાં હોય છે એ કારણ અમારે માટે નથી. જે કારણે તે કરાય છે તે કારણ તો અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. પોતાને ખ્યાલ આવ્યો છે કે પૂર્વે બાંધેલું જે કર્મ છે એ કારણે પ્રવૃત્તિ છૂટશે નહીં. જે કાંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પણ આપણે વેદવું, રાગદ્વેષ રહિત વેદવું, એવું જે જ્ઞાનીનું બોધન છે, એવું જે જ્ઞાનીનો ઉપદેશ છે, બોધન એટલે ઉપદેશ, તે અમારે વિશે નિશ્ચળ છે. એટલે કે અમે એ ઉપદેશની અંદર સ્થિર થયેલા છીએ અત્યારે. આ છે 25મું વર્ષનો આસો મહિનો છે, 2 વર્ષ થવા આવ્યા છે જ્ઞાન દશાને, એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમય વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમારે બીજો સમય જોતો નથી, ઉધાર નથી રાખવું. અત્યારે આ સમય ઉદય સમાપ્ત થતો હોય તો અમે આ બધામાંથી ઉઠીને ચાલ્યા જઈએ. શું કહે છે? આનો ઉડાડીઓ કરતા વાર લાગે એવું નથી અમને, એટલી આત્માને મોકળાશ વર્તે છે, એટલો આત્મા ભિન્ન પડી ગયો છે કે એક સમયમાં ફેંકવો હોય તો ફેંકી દઈએ. ત્યાગ કરવો એ કોઈ અમને અમારા માટે કઠિન વાત નથી. ગ્રસ્થાશ્રમનો ત્યાગ કરવો એમ કે છે, એટલું સામર્થ્ય વર્તે છે અવસ્થામાં એમ કહેવાનું છે. હવે એટલું સામર્થ્ય છતાં ત્યાગ કરતા નથી, આ રહસ્ય છે જ્ઞાન દશાનો. કાઢવું છે અહીંથી વાત, જે વાત ખોલવી છે એ આ ખોલવા જેવી છે કે છે શું તો પછી એક એવું સંતુલન છે કે જે પોતાને ત્યાગનું સામર્થ્ય હોવા છતાં ત્યાગમાં આવતા નથી બહારમાં, અને છતાં અંતરદશામાં એનેથી લઈને વૃદ્ધિ અટકતી નથી, પોતાના માર્ગમાં આગળ વધે જાય છે, એ ગ્રહણ ત્યાંથી નિરપેક્ષ દશામાં આગળ વધે છે. તથાપિ નિંદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે. નિંદ્રા વખતે ઉપાધિ ન હોય, જમતી વખતે ઉપાધિ ન હોય, બીજો એવો થોડોક છૂટો છૂટો કાળ છે કે વ્યવસાયમાં નથી, બાકી વ્યવસાયનો પ્રસંગ ઘણો છે અને કાંઈ ભિન્ન અંતર થતું નથી, તો પણ આત્મ ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે. ઉપયોગની અંદર જે શુદ્ધાત્મા રહેવો જોઈએ, પરિણતિમાં પ્રધાનતા હોવા છતાં ઉપયોગમાં અપ્રધાનતા ભજે છે એમ જોવામાં આવે છે, અને તે પ્રસંગે એ કારણે એ પરિસ્થિતિમાં મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે. આ સમ્યક દ્રષ્ટિનું અંતર છે. ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો, આ બે એક ઠેકાણે આવી ગયા. હે, એક જ શબ્દ વાપરો કે નહીં? આ 100 વર્ષ પહેલાની વાત છે, અત્યારે 100 વર્ષ થઈ ગયા, 98 વર્ષ તો થઈ ગયા. 1948 નો પત્ર છે, 46 ચાલે છે, અને આ 25 વર્ષ પહેલા એમણે વાત કરેલી છે. 150 વર્ષનો આંતરો છે, પણ વાત એક જ નીકળે છે બંનેને પાસેથી. તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત શોક થાય છે એમ નિસંદેહ છે. એટલે લોકો એમ માને છે કે સમ્યક દ્રષ્ટિ લહેર કરે છે, કેમ કે સમ્યક દ્રષ્ટિનું થઈ ગયું ને, એટલે હવે એને ભોગ ઉપભોગમાં કંઈ બહુ દોષ લાગતો નથી, નિરસ પરિણામ છે એટલે વાંધો નથી, લહેર કરે છે, એવું નથી. અંદરમાં એને શું શું થાય છે એ જો વિચારવું હોય, જોવું હોય, તો શ્રીમદજીના પત્રોમાંથી જે વાત નીકળે છે એટલી વિસ્તારવાળી વાત, અને એટલી સૂક્ષ્મ અને ઊંડી વાત, અને એટલી શબ્દારૂઢ થયેલો એ વિષય પ્રાય અન્યત્ર જોવામાં આવતો નથી. આ વિષયને ઉપસામીને બહાર ખેંચવા જેવો છે, જ્ઞાનીની ઓળખાણ થવાના પ્રયોજનને કારણે, બીજું કોઈ પ્રયોજન નહીં, તો લાભનું કારણ થાય પાત્રજીને. બીજો એક સિદ્ધાંત લીધો છે, બહુ સૂક્ષ્મ વાત લીધી છે. એમ હોવાથી, ઉપરની પરિસ્થિતિ હોવાથી, અને ગ્રહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે છે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી, શું જ્ઞાનીનો માર્ગ છે કે અયાચકપણે રહેવું, આ જ્ઞાનીનો માર્ગ છે. યાચકપણે રહેવું એ જ્ઞાનીનો માર્ગ નથી એમ કહે છે. હવે અહીંયા ગ્રહસ્થ પ્રત્યે ઉદય હોય અને પ્રવૃત્તિ છોડીને બેસી જાય, શું થશે? કોક મને આપે તો સારું, મને કોક આટલી મદદ કરે તો સારું, આ પરિણામ આવ્યા વગર રહેશે ને? જ્ઞાનીના માર્ગમાં એવી વાત નથી. આ જૈન દર્શન એટલું બધું નિર્દોષ દર્શન છે કે અંતર બાહ્યનો બહુ સૂક્ષ્મતાથી વિચાર કરીને આ માર્ગ ઉપર ચાલવાનું બને છે. ચોથા ગુણ સ્થાનવાળા, પાંચમા ગુણ સ્થાનવાળા, જ્યાં સુધી સર્વસંગ ત્યાગ કરીને મુનિ દશામાં આવતા નથી, ત્યાં સુધી યાચક વૃત્તિમાં રહીને કદી કોઈનો બોજ બનતા નથી. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવ્યા પછી કોઈની વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી, એટલે ઓટોમેટિક કોઈનો બોજ નથી. આહારમાં એમના બોજાથી કોઈ આહાર બનાવ્યો હોય, એમના નિમિત્તે કહો કે એમનો બોજો થયો ને, કે આજ મુનિરાજ જમવાના છે, આપણે થોડુંક વધારે, આ માર્ગમાં નથી. એટલે પહેલેથી છેલ્લે નથી એમ કહેવું છે. શું પોતે પ્રવૃત્તિ કરી લઈએ, મજૂરી કરી લઈએ, શું ગમે એવું લૌકિક નીચી કોટીની જે સર્વિસ જેને કહેવાય, સર્વિસ એટલે સેવા, એનાથી વેતન મેળવી લઈએ. શું ફલાણું આમ બહુ મોટી પાયરીએ બેસાડી દઈએ એમ નહીં, ગમે શારીરિક પરિશ્રમ કરે, પરિશ્રમ કરીને પારિશ્રમિક મેળવી લઈએ ટૂંકામાં. શું પણ કોઈની પાસે યાચના કરવી એ જ્ઞાનીના જ્ઞાનીનો માર્ગ નથી રહેતો એમ કે છે. આ પોતે એ જાતનું સંતુલન જાળવ્યું છે વ્યવસાય કરવામાં. આ ઉપાધિ ભજીએ છીએ તે માર્ગની, જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે. કદાચ માનો કે અત્યારે અમે છોડી દઈએ વ્યવસાય, તો પણ યાચક વૃત્તિ નહીં આવે અમને, એટલું બળવાન પણ વૈરાગ્ય છે એવી દશામાં છે, અને બે બાજુનું સંતુલન જાળવે છે. વાત એટલા માટે લીધી કે આપણે સંતુલનનું પ્રકરણ છે અહીંયા. કેવી મોક્ષ માર્ગની અંદર જ્ઞાની અંતરમાંથી સંતુલિત દશા રાખીને વર્તે છે, જેને એમ કહે છે ને ચારે બાજુથી હંકોરીને ચાલે છે, ક્યાંય ઝાળા ઝાંખરામાં ભરાઈ જાય નહીં, કપડું ફાટે નહીં, એવી દશામાં નુકસાન થાય નહીં એમ. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન, એવા અમારાથી કાંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિતનું સમતાપણે વેદન કરવું. પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ છે તેનું સમતાપણે વેદન કરવું, અને જે કાંઈ કરાય છે તે તેના આધારે કરાય છે. આ મુખ્ય વાત રાખી છે. એ સંભાવ અમને વર્તે છે અને એમ અમને કરાય છે અને એમ વર્તે છે. અમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી બહારમાં, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી. કુટુંબ ઉપર સ્નેહ છે એનું કારણ નથી આ. તો તમારા જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો એમ કે છે. તો ક્યાંને ક્યાં વાત લઈ ગયા. જ્યારે અમારી અંદરની આ દશા છે તો તમને તમારા કુટુંબ પરિવાર ઉપર સ્નેહ કરતા, મમત્વ કરતા ત્રાસ કેમ છૂટતો નથી? એ મમત્વથી પ્રવૃત્તિ કરતા તમને ત્રાસ કેમ છૂટતો નથી મુમુક્ષુ દશામાં? નામ નથી, 414 ઉપર નામ નથી, એટલે તો એનું સંશોધન કરવું પડ્યું કે આવા સારા પત્રો કોના ઉપર લખ્યા છે અને નામ જેનું નથી લખતા આ લોકો છે કોણ? આ વ્યક્તિ ઘણા આવા સારા પત્રો છે કે જેના નામ એટલે ઊંડા ઉતર્યા હતા, પણ ત્યાં છે નહીં, કોઈ સાધન નથી એના માટે. વડવામાં હોય તો જુદી, આપણે મવાણિયામાં હોય તો જુદી વાત છે, કાંઈ અગાસમાં તો નથી. જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે કે હજી આ મારા માર્ગમાં આવ્યો. સંસારને ભજે છે એટલે શું એનો અર્થ કરે છે પોતે કે જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સંસારને ભજે છે, સ્વચ્છંદપણે એટલે કે બોધને ઉપદેશને ગૌણ કરીને સંસારને ભજે છે, કામનાએ કરીને એટલે ભવિષ્યની મહત્વાકાંક્ષાઓને ઈચ્છાઓ રાખીને સંસારને ભજે છે, રસે કરીને એટલે તન્મય થઈને સંસારને ભજે છે, અને જ્ઞાનીનો ઉપદેશ પ્રાપ્ત હોવા છતાં એ વચનની ઉપેક્ષા કરીને અનુપયોગ પરિણામી થઈને, એટલે ઉપયોગ એ બાજુનો છોડી દઈને સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. આટલી વાત નાખી. એક પુત્રની અંદર કેટલો ઊંડો વિષય સમાવેશ કરી લીધો. આવા તો ઘણા પત્રો છે, એટલે વિચારે એવું કે આવા તો ઘણા પત્રો છે, આમાંથી આ એક મુદ્દો જુદો તારવી લેવા જેવો છે કે જ્ઞાનીની અંતરંગ દશાના પડખા કેવા છે, કેવી રીતે પોતાના માર્ગમાં, જ્ઞાનીના માર્ગમાં પોતે ચાલી રહ્યા છે. આ વિષયને ચારે પડખેથી જો એક્સપોઝ કરવો હોય તો એના માટે બહુ સારો ગ્રંથ છે. એમ આવો ગ્રંથ કોઈ તો જડે એવો નથી. એવું કેમ કે પોતે પોતાના જીવનને સરળતાથી રજૂ કર્યું છે. શિષ્ય તો ગુરુ પાસે પોતાના પરિણામની વાત કરે કે મને પણ આવા પરિણામ થાય છે, પણ ગુરુ થઈને એટલે કે જ્ઞાની થઈને મુમુક્ષુ પાસે, એટલે એને અનુસરતા શિષ્યના સ્થાને ગણાય ને, એની પાસે પોતાના જીવનની, પોતાના પરિણામની વાત કરે છે, એક લોકોત્તર સરળતાનો બે નમૂનો છે, નમૂનો ગોતી ન શકાય એવો નમૂનો છે. નહીતર પ્રણાલિકા તો એવી છે કે શિષ્ય ગુરુ પાસે જઈને નિવેદન કરે પોતાના દોષોનો, અને એનો માર્ગ, ઉપાય, એનો રસ્તો એનાથી છૂટવાનો, અને માર્ગદર્શન માગે, પશ્ચાતાપ માટે પણ અને પ્રાયશ્ચિત માટે પણ તૈયાર રહે, એટલે તૈયારી સાથે જાય અને એ દોષ મુક્ત થાય. પણ ગુરુ શિષ્ય પાસે પોતાના દોષોનું નિવેદન કરે એ નમૂનો શ્રીમદના ગ્રંથ સિવાય બીજે ક્યાંય નથી. બહુ મોટી વાત છે. એ તો પોતાને કોઈ દોષ વ્યક્ત કરવો હોય કે પશ્ચાતાપ કરવો હોય જાહેરમાં, તો કેટલી હિંમત જોઈએ, નૈતિક હિંમત કેટલી જોઈએ એનો વિચાર કરે તો ખબર પડે એવો વિષય છે. આ તો પાછા એમને ખબર હતી કે મારા પત્રો બીજા મુમુક્ષુઓમાં સર્ક્યુલેટ કરવામાં આવે છે, એમને ખબર હતી. એ વ્યવસ્થા અંબાલાલભાઈને સોંપી હતી, અને અંબાલાલભાઈ કોઈ વખત નવા સભા હોય કે કોઈ એવો શંકા પડેલું હોય તો એમને પૂછી લેતા કે આપની આજ્ઞા હોય તો આને આપું, નહીતર ન આપું. પણ જે ખરેખર પાત્ર હતા, ખપી જીવો હતા, એને નકલો કરીને મોકલાવતા હતા. એટલે એમના દેહાંત પછી આટલા બધા પત્રો તરત ને તરત સંકલિત થઈને પુસ્તક તરત બહાર પડ્યું છે, જેમાં પ્રેસની વ્યવસ્થા જે જમાનામાં નહોતી તેથી 3-4 વર્ષમાં આટલું મોટું સંકલન એમણે છાપીને બહાર મૂકી દીધું છે. કેમ કે તૈયારી, પૂર્વ તૈયારી હતી જ. એટલે નહીતર 6-8 મહિના તો એમાં જાય છે. અમે આ ખાલી 50 પત્રો છે સોગાનીજીના, એ મગાવ્યા તો 6 મહિના નીકળી ગયા હતા. કોઈ મળે, કોઈ ન મળે, કોઈના હાથ ઉપર હોય, ખબર હોય કે ભાઈ અમારે પત્ર આવ્યો હતો પણ અત્યારે કાંઈ હાથ ઉપર મળતો નથી, શું સાચવો હોય, આગો પાછો મુકાઈ ગયો હોય, એવું બને છે. એટલે અપૂર્વ આનંદાદી પર્યાયની પણ મુખ્યતા થતી નથી, અથવા મોક્ષપદની ભાવના કાળે પણ સાધકને પર્યાયનો આશ્રય થતો નથી. મોક્ષપદની ભાવના કાળે પણ આ ભાવના આવે છે ને અપૂર્વ અવસરને, એમાં ચતુર્થ ગુણ સ્થાનવર્તી મુનિદશાની ભાવના કરે છે, અને એ મુનિદશામાં ઉપર ઉપરના ગુણસ્થાનોની ભાવના કરે છે. સંયોગી કેવળી, અયોગી કેવળી સુધીની બધી ભાવના લીધી છે, છેક પૂર્ણપદની ભાવના લઈ લીધી છે કે ગજા વગરને હાલ મનોરથ રૂપ છે, આવા પૂર્ણપદની ભાવના, અપૂર્વ અવસર એવો મને ક્યારે આવશે, એવી સાધક મોક્ષપદની ભાવના કરે છે એ કાળે પણ સાધકને પર્યાયનો આશ્રય થતો નથી, એ કાળે પણ નથી થતો, પર્યાયનો આશ્રય એવા કાળે પણ થતો નથી. એક બાજુ એમ લાગે પણ આવી ભાવના ભાવી છે કે જે ભાવના આજે 100 વર્ષ પછી કોઈ એ પદ ગાય તો એને ભાવના ભાવનો આવિર્ભાવ થાય, ભાવનાઓ ઊભી થાય એવી સુંદર ભાવનામાં એ કાવ્ય છે. છતાં એ કોઈ પર્યાયની મુખ્યતા સાધકને થતી નથી. આ વિષયનું સંતુલન છે. પોતે પૂર્ણ શુદ્ધિને ભાવે છે, વિશેષ શુદ્ધિને ભાવે છે, અશુદ્ધિના અશુદ્ધિનો ખેદ વર્તે છે, અને કોઈ કાળે તો મૃત્યુ જેવો મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે. કોઈ મરી ગયું હોય ને એના કરતાં વધારે શોક થાય છે એમ કેમ. મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે કેટલા શોકાન્વિત હોય કે આખું કુટુંબ જાણે શોકમાં ગરકાવ થઈ ગયું હોય, 42 વર્ષનો જુવાન હેલો ગયો હોય કોઈ, શું આ કુટુંબ ડૂબી જાય, એટલે એનાથી અધિક શોક થાય છે ઉપયોગ બહાર જાય ત્યારે. એક બાજુ એ પ્રશસ્ત દ્વેષના પરિણામ છે, મોક્ષાભિલાષમાં અપૂર્વ અવસરમાં પ્રશસ્ત રાગના પરિણામ છે. તો પણ આ શરત છે કે જ્ઞાનીને બેમાંથી એકે પર્યાયની મુખ્યતા થતી નથી. કેમ બેસે? એક બાજુથી એમ કહેવું કે મૃત્યુના પ્રસંગથી અધિક શોક થાય છે, અને બીજી બુકોર કહે છે કે એની મુખ્યતા નથી, એ વાત એટલી જ એમ જ છે, બરાબર જ છે, જરાય ફેર નથી એમાં. અથવા મોક્ષપદની ભાવના કાળે પણ સાધકને પર્યાયનો આશ્રય થતો નથી. ભાવના આવે છે પણ એ પર્યાયનું સ્થાન અને દ્રવ્યનું સ્થાન જે જુદું જુદું નિશ્ચિત થઈ ગયું છે એમાં ફેર પડતો નથી. દ્રવ્યનું અવલંબન અને પર્યાય શુદ્ધિ બંને પ્રયોજન સંકળાયેલા હોવા છતાં પ્રયોજનમાં બે વાતને જુદી પાડી નહીં શકાય. દ્રવ્યના અવલંબને જ પર્યાય શુદ્ધિ છે, તો બેને જુદી કેવી રીતે પાડશો વાતને? આ બાજુ દ્રવ્યને અવલંબન લેવાની વાત કરો એટલે પર્યાય શુદ્ધિનો વિષય વગર કીધે એમાં જોડાઈ ગયો છે. એમ પ્રયોજનમાં પર્યાયની શુદ્ધિ કરવી છે તો દ્રવ્યના અવલંબન વગર પર્યાયની શુદ્ધિ લાવશો ક્યાંથી? એ વાત બંને એવી રીતે એક સાથે સંકળાયેલી છે. છતાં બંને વિષયમાં જ્ઞાનીને સાધકને સંતુલન રહેતું હોવાથી બંને યથાસ્થાને રહે છે. આ એક દ્રષ્ટાંત લઈએ છીએ ને, છરી ચાકુને ધાર કાઢે છે કે નહીં સરાણ ઉપર? તો ધાર કાઢે છે તો સરાણ ઉપર જ્યારે એને ધારને મૂકે છે ત્યારે ભીંસ મારે છે. બીજા છેડે અંગૂઠો રાખે, એક છેડે પકડી હોય છરી, હાથો પકડી હોય, ભીંસ મારે તો ધાર નીકળે. તપાસે ત્યારે એ જ અંગૂઠ જે અંગૂઠાથી ભીંસ મારે તો એ જ અંગૂઠાથી તપાસે, મૃદુ સ્પર્શ કરે. કેટલો કરે? એકદમ સુંવાળો સ્પર્શ કરે, બારીક, કે આની ધાર કેટલી છે એટલું જ જોવું છે, બીજું કાંઈ નથી જોવાનું. તીવ્ર સ્પર્શ કરે તો ન ખબર પડે, ધાર તો નીકળે છે પણ કેટલી નીકળે છે, ઓછી વધારે એનું પ્રમાણ જે છે, કે મોટી થઈ ગઈ ધાર કાઢતા, કે એની અંદર જો એનો એંગલ બરાબર ન, એમાં પણ ટેકનિક છે એ વિષયનો, એને પ્રેક્ટિસ હોય એ જ કરી શકે. બીજાને બેહાડો તો એ શરીરને ધાર કાઢવાને બદલે નવા સમાને બેસાડો તો મૂઠી કરી નાખે, ધાર હોય એ ચાલી જાય. તો એને ભીંસ આપવામાં પણ કળા છે, એને એની તપાસવામાં પણ કળા છે. એમ અહીંયા દ્રવ્યમાં અંતર્મુખ ભીંસ દેવામાં કળા છે, અને આ બધી ભાવના ઉત્પન્ન થાય, અને જેટલો કોઈ દોષ પર્યાયમાં રહ્યો છે એનો ખેદ ઉત્પન્ન થાય, એની અંદર પણ એટલી ભીંસ જતી નથી જેટલી દ્રવ્ય ઉપર ભીંસ જાય છે. એવું સંતુલન યથાસ્થાને રહે છે. આમ દ્રવ્યના આશ્રયે જ પર્યાયમાં પ્રયોજન સધાય છે. આવી સંતુલિત અવસ્થામાં દ્રવ્યના આશ્રયે જ પર્યાયમાં પ્રયોજન સધાય છે. એટલા માટે સ્પષ્ટીકરણ લેવું આ વિષયનું આવશ્યક લાગ્યું છે કે દ્રવ્ય ઉપર જોર દેવું એ વાત સમજમાં આવ્યા પછી સંતુલન ગુમાવીને જોર દેવામાં આવે છે ત્યારે એમાંથી નિશ્ચયાભાસ ઉત્પન્ન થાય છે. હજી તો દ્રવ્ય લક્ષમાં આવ્યું ન હોય ને ધ્યાનમાં બેસી જાય તો કોનું ધ્યાન કરશે? આપણે જાણી લીધું કે એક ત્રિકાળી ધ્રુવ ઉપર જ જોવું દેવું છે. ધ્રુવ છું ધ્રુવનો ધોકો લઈ લઈએ આપણે એમ કે ધ્રુવનો ધોકો લઈ લઈએ ભાઈ ક્યાંય ક્યાંય લ્યો જઈશ તો એવી રીતે બનતું નથી. દ્રવ્ય પર્યાયનું સંતુલન છે એમાં મોક્ષની ભાવના હોય છે. જોકે દ્રવ્યનો પત્તો સ્વરૂપ નિશ્ચયના કાળમાં ત્યારે જ લાગ્યો છે કે જ્યારે પહેલી વહેલી પૂર્ણ શુદ્ધિની ભાવના ઉત્પન્ન થઈ છે ત્યારે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ગુરુદેવે જે આ સૂત્ર આપ્યું છે એ મુમુક્ષુને પગ મૂકવાનું પહેલું પગથિયું છે. આ પગથિયે પગ મૂક્યા વિના બીજું પગથિયું ચડવા જાય હેઠો પડશે ઉપર ચડી શકશે અને એટલે એમાંથી તો એ દ્રવ્યનો અવલંબન ભૂત વિષયનું લક્ષ્ય થયું છે, એની શોધ થઈ છે અને એનો પત્તો લાગ્યો છે. ક્યારે? પૂર્ણ શુદ્ધિની ભાવના હતી ત્યારે. હવે એ ભાવનાનો વિષય ગૌણ થાય છે. જ્યાં સુધી એ વિષય જડ્યો નહોતો ત્યાં સુધી જિજ્ઞાસામાં આવ્યો અને ભાવના ઊભી રહી. પછી પત્તો લાગ્યો ત્યારે લક્ષ્ય થયું, જોર એના ઉપર ગયું ને ભાવના ઊભી રહી. ક્યાં સુધી? જ્યાં સુધી બુદ્ધિપૂર્વકનો રાગ હોય ત્યાં સુધી એ ભાવના ઊભી રહે છે. પછી એ ભાવનાનો વિષય લબ્ધમાં જાય છે 12મા ગુણ સ્થાન સુધી. પણ એનું સંતુલન છે આ રીતે દ્રવ્ય પર્યાયનું. નહીતર મૂકો પર્યાયને એક કોર, આપણે તો ધ્રુવની પાછળ લાગી જાવ, અપરિણામી છું ને પણ પરિણામ જ નથી ને મારે શું કે ઉભો રે એમ કઈ ઉભાંગડે રસ્તો હાથમાં આવે એવું નથી. બહુ વ્યવસ્થિત માર્ગ છે, એકદમ વ્યવસ્થિત માર્ગ છે. આમ સંતુલન રહેતું હોવાથી બંને યથાસ્થાને રહે છે. આમ દ્રવ્યના આશ્રયે જ પ્રયોજન સદાય છે. હવે પ્રયોજન પર્યાયમાં છે, સદાય છે તે પર્યાયમાં સદાય છે, દ્રવ્યમાં સદાતો નથી ને. આશ્રય પર્યાય લે છે છતાં પર્યાયનો આશ્રય લેતી નથી. એ તો આશ્રય લેનાર છે. વિમલચંદજીની ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાને એરણ ઉપર છેડ્યો હતો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન અને સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા અભેદ છે. શું એમના પક્ષે એક દલીલ હતી કે સમ્યક દર્શનના વિષયભૂત જે આત્મા છે અને સમ્યક દર્શન બે વચ્ચે ભેદ ક્યાં છે અને અનુભવમાં ક્યાં ભેદ અનુભવાય છે પદ્રવ્ય પર્યાયનો? માટે જે એવો અભેદ આત્મા છે તે સમ્યક દર્શનનો વિષય છે. ત્યારે ગુરુદેવે એક બહુ સરસ ખુલાસો કર્યો હતો કે એમ નથી, એટલા માટે એમ નથી કે સમ્યક દર્શન તો વિષય છે અને સમ્યક દર્શનનો વિષયભૂત ત્રિકાળી શુદ્ધાત્મા એનો વિષય છે. વિષય વિષયનો ભેદ છે આમાં. શું એક પર્યાય છે સમ્યક દ્રષ્ટિ દર્શનની, તે વિષય ભાવે વર્તે છે અને જે ત્રિકાળી શુદ્ધાત્મા દ્રવ છે તે એના વિષય રૂપે વર્તે છે એટલે હયાત છે, પરિણમે છે એમ ને, હયાત છે. અપરિણામી તો વિષય છે ને પરિણામ છે એનો વિષય છે એમ. વિષય વિષય સંબંધ છે બે વચ્ચે, બે એક નથી. એ ગુરુદેવે દલીલ કાઢી તેમાંથી. આમ દ્રવ્યના આશ્રયે જ પર્યાયમાં પ્રયોજન સદાય છે. પર્યાય દ્રષ્ટિ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવતા જ પ્રયોજનની સિદ્ધિ છે. હવે શું છે કે અનાદિની પર્યાય દ્રષ્ટિ છે જીવને. શું અનાદિની પર્યાય દ્રષ્ટિ છે એ છોડવી ઘટે છે. એ પર્યાય દ્રષ્ટિ રહી જાય ને દ્રવ્ય દ્રષ્ટિ થાય એમ બને નહીં. હવે પર્યાય દ્રષ્ટિના કારણે પ્રથમમાં પ્રથમ શરૂઆત થઈ પૂર્ણ શુદ્ધિની ભાવનાથી. એ પર્યાય દ્રષ્ટિમાં ઊભો છે. જ્યારે પૂર્ણ શુદ્ધિની યથાર્થ ભાવના થઈ અને પ્રયોજનના વિષયમાં જીવ મુમુક્ષુ જીવ સાવધાન થયો ત્યારે એને એ વિચાર કર્યો કે આ તો ચલિત તત્વ છે. જે પર્યાય છે જેની હું ભાવના કરું છું એ તો ચલાયમાન તત્વ છે. તો એ ચલાયમાન તત્વ એવું ને એવું શુદ્ધ ક્યારે રહે? એને એવું કયું આશ્રય સ્થાન મળે, કયા ખૂંટે એને બાંધ્યું હોય પરિણામને, તો પરિણામ શુદ્ધ જ રહે. આ શોધ કરવાનો પ્રસંગ ઊભો થયો શુદ્ધિની ભાવનામાંથી. અને પોતાના સ્વરૂપને જ્યારે શોધ કરીને નિશ્ચય કર્યો ત્યારે પ્રથમ પર્યાયની ગૌણતા અને દ્રવ્યની મુખ્યતાથી દ્રષ્ટિ બદલાયા પહેલા. દ્રષ્ટિ તો હજી સ્વાનુભવના કાળમાં પ્રગટ થશે સમ્યક દર્શન, પણ એ પહેલા મુખ્ય ગૌણનો વિષય બદલાઈ ગયો. અનાદિની જે પર્યાયની મુખ્યતા હતી એ પર્યાયની ગૌણતા થઈને જે સ્વભાવનું એને ભાવ ભાષણ થયું એ સ્વભાવ એકદમ મુખ્ય થઈ ગયો. અને એ ત્યારથી એને ભીંસ દ્રવ્ય ઉપરની અને પર્યાયનું માત્ર અવલોકન, માત્ર તપાસ, માત્ર જાણપણું એ સહેજે સહેજે રહી જાય છે. કેમકે એ અનુભવનો વિષય છે એટલે વેદનનો વિષય સહેજે સહેજે વિદાય જાય છે. વિદાય જતાં એ જણાઈ જાય છે અને એમાં જે શુદ્ધિ અશુદ્ધિ હોય એનું સહેજે જ્ઞાન થઈ જાય છે. એટલે એ પરિસ્થિતિ એમને એમ આગળ વધીને સ્વાનુભવ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સુધી પહોંચ્યો ત્યારે દ્રષ્ટિ બદલાણી. પછી જ્યારે દ્રષ્ટિ બદલાય છે એ પહેલાં એને વિપરીત દૃષ્ટિનું બળ તોડ્યું મુખ્યતા કરીને, સ્વભાવની મુખ્યતા કરીને. વિપરીત દ્રષ્ટિ એ દર્શનમોહ છે. દર્શનમોહ હજી રહી ગયો છે અને લક્ષમાં શુદ્ધાત્મા આવ્યો છે કે જે શુદ્ધાત્મા દર્શનમોહ રહિત તત્વ છે એની મુખ્યતા કરવા જતાં દર્શનમોહની તાકાત તૂટવા માંડી. નહીંતર દર્શનમોહની તાકાત એટલી બધી છે કે જીવ શુદ્ધાત્માને સાંભળે, શુદ્ધાત્માનું અવલંબન લેવા જેવું છે એમ સાંભળે, છતાં એ દિશામાં એક અંશ શરૂ ન થાય. પરમ દિવસે વાત પ્રશ્નવાચક મૂકી હતી કે આ જીવ આવું પરમ ઉત્કૃષ્ટ તત્વ સાંભળે છે, એને સમજાય છે, એ સંમત થાય છે, છતાં એને એ ઉપદેશની અસર કેમ એના પરિણામમાં નથી? અથવા એ પોતે એમ અનુભવ કરે છે ઘરે મારે હું આ સાંભળું છું, મને આ ગમે છે, આ હું સંમત કરું છું, છતાં મને પ્રાપ્ત કેમ થતું નથી? આનો વસવસો એને પોતાને રહી જાય છે. આત્માર્થી જીવને રહે છે એ વાત ખેદની રહે છે. એ પ્રશસ્ત ખેદ છે કે કેમ મને પ્રાપ્તિ થતી નથી. તો એનું કારણ શોધવા જાવ તો એનું કારણ એક જ છે, દર્શનનો છે. નિશ્ચય બદલો નથી હજી. નિશ્ચય જેનો બદલાય એને દ્રવ્ય સ્વભાવની મુખ્યતા થયા ક્યાં રહે. ને જ્યાં સુધી દ્રવ્ય સ્વભાવની મુખ્યતા ન થાય ત્યાં સુધી પર્યાયની લાઈન ઠેકાણે પડે એવું નથી. એક એક ધારે જે લાઈન શરૂ થવી જોઈએ એ લાઈન શરૂ થતી નથી. એટલે દર્શનનો એને ઘટવા માટે ત્યાં શું કરવું ઘટે એટલો વિચાર કરવાનો રહ્યો કે એને પોતાને પોતાના સ્વરૂપની અંતર ખોજ કરવી રહી, ભાવ ભાષણ કરવું રહ્યું કે જે વર્તમાન જ્ઞાન અંશમાં, ચાલુ વર્તમાન જ્ઞાન અંશમાં જે સ્વભાવ અંશ ખુલ્લો છે એ સ્વભાવ અંશને અનુભવના દ્રષ્ટિકોણથી, અંતરંગ અનુભવના દ્રષ્ટિકોણથી એને લક્ષમાં લેતા આખો સ્વભાવ લક્ષમાં આવી જાય છે, ત્યારે એને પ્રથમ નિશ્ચય બદલાય છે. અને ત્યારે દર્શનમાં ઉપર એવો મોટો ફટકો પડે છે કે જે અસર નહોતી થતી એ અસર ચાલુ થઈ ગઈ. સાંભળી સાંભળીને વૃદ્ધાવસ્થા આવવા છતાં જે અસર નથી થતી એ અસર આ એક જ ફટકે થાય છે. ત્યાં સુધી અસર નહીં થાય. જ્યાં સુધી લક્ષ ઉપર વાત નહીં આવે, પોતાના સુદ્રવ સ્વભાવની લક્ષણા નહીં આવે, ત્યાં સુધી ગમે એટલું સાંભળે, ગમે એટલું વાંચે, ગમે એટલું ચિંતમન મનનને કોઈ પણ ક્રિયા કરે, બહારનો બહાર રહી જશે, અંતરમાં ઉતરવાની એક અંશે પણ એક ટકો પણ એની શરૂઆત નહીં થાય. એટલે એ વિષય વિચારવો પડે છે કે પર્યાય દ્રષ્ટિ છોડાવીને દ્રવ દ્રષ્ટિ કરાવતા જ પ્રયોજનની સિદ્ધિ છે. અને એ પ્રથમ દ્રવની મુખ્યતા થતાં દ્રવ દ્રષ્ટિ થાય છે અને પર્યાય દ્રષ્ટિ છૂટે છે, ત્યાં સુધી એ અવસર આવતો નથી. એ સંતુલિત અવસ્થા ત્યારે જળવાય છે એમ કહેવું છે. જય શ્રી.